યોહાનની લખેલી સુવાર્તા એનો પહેલો અધ્યાય, આદિ એ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો, તે જ આદિ એ દેવની સંગાતે હતો, તેનાથી સગળું ઉત્પન્ન થયું, એટલે જે કાંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહીં, તેનામાં જીવન હતું, તે જીવન માણસોનું અજવાળું હતું, તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. દેવે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. તે શાહેદીને સારું આવ્યો કે અજવાળા વિશે તે શાહેદી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે. તે તો તે અજવાળું ન હતો, પણ તે અજવાળા વિશે શાહેદી આપવાને તે આવ્યો હતો. ખરું અજવાળું તે હતું કે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે, તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. તે પોતાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. તેઓ લોહીથી નહીં કે દેહની ઈચ્છાથી નહીં કે માણસની ઈચ્છાથી નહીં, પણ દેવથી જન્મ પામ્યા. શબ્દ સદે થઈને આપણામાં વસ્યો અને બાપના એકાકીત જનિત દીકરાના મહિમા જેનો તેને મહિમા અમે દીધો, તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. યોહાન તેના વિશે સાહિત્ય આપે છે અને ગાંઠો પાડતા કહે છે કે જેના વિશે મેં કહ્યું છે કે મારી પાછળ જે આવે છે તે મારી આગળ થયો છે, કેમ કે તે મારી અગાઉ હતો, તે એ જ છે, કેમ કે અમે સર્વ તેની ભરપૂરીમાંથી કૃપા પર કૃપા પામ્યા, કેમ કે નિયમ શાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું હતું, પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી. દેવને કોઈ માણસે દીઠો નથી, એકાકીત જનિત દીકરો કે જે બાપની ગોદમાં છે તેણે તેને પ્રગટ કર્યો છે. જ્યારે યહૂદીઓએ યરૂસાલેમથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા સારું મોકલ્યા કે તું કોણ છે, ત્યારે તેની શાહેદી આ હતી, એટલે તેણે કબૂલ કર્યું અને તેને એને નકાર્યો નહીં, પણ કબૂલ કર્યું કે હું તો ખ્રિસ્ત નથી. તેઓએ તેને પૂછ્યું, તો શું તું ઈલિયા છે? તે કહે છે કે હું તે નથી. શું તું તે આવનાર પ્રબોધક છે? તેણે તેઓને ઉત્તર આપ્યો કે ના. માટે તેઓએ તેને પૂછ્યું કે તું કોણ છે? કે જેઓએ અમને મોકલ્યા તેઓને અમે ઉત્તર આપીએ, તું પોતાના વિશે શું કહે છે? તેણે કહ્યું કે યશાયા પ્રબોધકે જે કહ્યું છે કે પ્રભુનો માર્ગ પાદરો કરો, તે પ્રમાણે જ્ઞાનમાં ગાંઠો પાડનારની વાણી હું છું. ફરોશીઓ પાસેથી તેઓને મોકલવામાં આવ્યા હતા. તેઓએ તેને પૂછ્યું કે જો તું ખ્રિસ્ત નથી અથવા એલિયા નથી અથવા તે આવનાર પ્રબોધક નથી, તો તું બાપ્તિસ્મા શા માટે કરે છે? યોહાને તેઓને ઉત્તર આપ્યો કે હું પાણીથી બાપ્તિસ્મા કરું છું, પણ તમારી વચ્ચે એક ઊભો રહેલો છે તેને તમે ઓળખતા નથી, તે જ મારી પાછળ આવે છે અને તેના ચંપલની વાદળી છોડવા હું યોગ્ય નથી. યર્દનને પેલે પાર બેથાનિયામાં જ્યાં યોહાન બાપ્તિસ્મા કરતો હતો ત્યાં એ બિનાઓ બની. બીજે દહાડે યોહાન પોતાની પાસે ઈસુને આવતો જોઈને કહે છે કે જો દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે, જેના વિશે મેં કહ્યું કે મારી પાછળ એવો એક પુરુષ આવે છે કે જે મારી આગળ થયો છે, કેમ કે તે મારી અગાઉ હતો, તે એક છે, મેં તેને ઓળખ્યો ન હતો, પણ ઈસરાયલની આગળ તે પ્રગટ થાય એ માટે હું પાણીથી બાપ્તિસ્મા કરતો આવ્યો છું. યોહાને શાહિદી આપી કે આત્માને કબૂતરની પેઠે આકાશમાંથી ઉતરતો મેં દીઠો ને તેના પર રહ્યો. મેં તેને ઓળખ્યો ન હતો, પણ જેણે મને પાણીથી બાપ્તિસ્મા કરવાને મોકલ્યો તેણે જ મને કહ્યું કે જેના પર તું આત્માને ઉતરતો તથા રહેતો જોશે તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે. મેં જોયું છે અને સાહિદી આપી છે કે એ દેવનો દીકરો છે. બીજે દહાડે યોહાન તેના બે શિષ્યો સાથે ફરી ઊભો રહ્યો હતો. તેણે ઈસુને ચાલતો જોઈને કહ્યું કે જુઓ દેવનું હલવાન. તે બે શિષ્યો તેનું બોલવાનું સાંભળીને ઈસુની પાછળ ગયા. તેઓને પાછળ આવતા જોઈને ઈસુએ ફરી તેઓને પૂછ્યું કે તમે શું શોધો છો? તેઓએ તેને કહ્યું કે રાબી, જેનો અર્થ ગુરુ થાય છે, તું ક્યાં રહે છે? તેણે તેઓને કહ્યું કે આવીને જુઓ. તેઓ ગયા અને જ્યાં રહેતો હતો તે સ્થળ જોયું અને તે દહાડે તેઓ તેની સાથે રહ્યા. તે વખતે આશરે 10મી હોરા થઈ હતી, એટલે બપોર પછી 4 વાગ્યા હતા. જે બે શિષ્યો યોહાનનો બોલવું સાંભળીને તેની પાછળ ગયા તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આંદ્રિયાસ હતો. તે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને તેને કહે છે કે મસી, જેનો અર્થ ખ્રિસ્ત છે, તે અમને મળ્યો છે. તે તેને ઈસુની પાસે લઈ આવ્યો. ઈસુએ તેને સામે જોઈને કહ્યું કે તું યોનાનો દીકરો સિમોન છે, તું કેફા કહેવાશે, જેનો અર્થ પથ્થર છે. બીજે દાડે ઈસુને ગાલિલમાં જવાની ઈચ્છા થઈ અને ફિલિપને મળીને તેણે કહ્યું કે મારી પાછળ આવ. હવે ફિલિપ તો બૈસાદાનો એટલે કે આંદ્રિયા તથા પિત્તરના શહેરનો હતો. ફિલિપે તથા નિયલને મળીને કહ્યું કે નિયમશાસ્ત્રમાં જેનો સંબંધ મૂસાએ તથા પ્રબોધકે લખેલું છે એ એટલે નાઝરેતનો ઈસુ, યુસુફનો દીકરો, અમને મળ્યો છે. ત્યારે નથાનિયાએ તેને પૂછ્યું કે શું નાઝરેતમાંથી કંઈ સારું નીકળી શકે? ફિલિપ તેને કહે છે કે આવીને જો. ઈસુ નાથાનિયલને પોતાની પાસે આવતો જોઈને તેને વિશે કહે છે કે જુઓ, આ ખરેખર ઈસરાયેલી છે, એનામાં કઈ કપટ નથી. નાથાનિયલે તેને કહે છે કે તું મને ક્યાંથી ઓળખે? ઈસુએ તેને ઉત્તર દીધો કે ફિલિપે તને તેડ્યો ત્યાં પહેલા તું અંજીરી તરે હતો ત્યારે મેં તને દીઠો. તથા નાથાનિયલે તેનો ઉત્તર દીધો કે રાબી, તું દેવનો દીકરો છે તો તું ઈસરાયલનો રાજા છે. ઈસુએ તેને કહ્યું કે મેં તને અંજીરી તરે દીઠો એવું મેં તને કહ્યું, તેથી શું તું વિશ્વાસ કરે છે? એ કરતા મોટી વાતો જોશે. તે તેને કહે છે કે હું તને ખચિત ખચિત કહું છું કે તમે આકાશ ઉઘડેલું તથા દેવના દૂતોને માણસના દીકરા ઉપર ચડતા અને ઉતરતા જોશો.
ત્રીજે દાડે ગાલિલના કાનામાં લગ્ન હતું, ત્યારે ઈસુની માં હતી. ઈસુએ તથા તેના શિષ્યો પણ તેના લગ્નમાં નોતર્યા હતા. દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે ઈસુની માં તેને કહે છે કે તેઓની પાસે દ્રાક્ષારસ નથી. ઈસુ તેને કહે છે કે બાઈ, મારેને તારે શું? મારો સમય હજી આવ્યો નથી. તેની માતા ચાકરોને કહે છે, જે કંઈ તે તમને કહે તે કરો. અને યહૂદીઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે હરેકમાં 2-2 કે 3-3 માપ પાણી મપાય. એ 50 ના 6 ફૂટ પથ્થરના છ કુંડા ત્યાં મૂકેલા હતા. ઈસુ તો એને કહે છે કે તે કુંડામાં પાણી ભરો, એટલે તેઓએ તેને છલોછલ ભર્યા. પછી તેઓને કહે છે કે હવે કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ. તેઓ તે લઈ ગયા. જ્યારે જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષરસ ચાખ્યો ત્યારે તે ક્યાંથી આવે છે એ તે જાણતો નહોતો, પણ જે ચાકોએ પાણી કાઢ્યું હતું તેઓ જાણતા હતા. ત્યારે જમણનો કારભારી વરને બોલાવીને કહે છે કે હરેક માણસ પહેલા સારો દ્રાક્ષરસ મૂકે છે અને માણસોએ સારે પેટે પીધા પછી નરસો, પણ ત્યાં અત્યાર સુધી સારો દ્રાક્ષરસ રાખ્યો છે. ઈસુ પોતાના ચમત્કારનો આ આરંભ ગાલિલના કાનામાં રહીને પોતાના મહિમા દેખાડ્યો અને તેના શિષ્યોએ તેના પર વિશ્વાસ કર્યો. એ પછી તેની મા તથા તેના ભાઈ તથા તેના શિષ્યો કફરનાહુમમાં ઉતરીને આવ્યા, પણ ત્યાં તેઓ ઘણા દાડા રહ્યા નહીં. યહૂદીઓનું પાસ્કા પર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરૂશલેમ ગયો. મંદિરમાં ઘોધા ઘેટા તથા કબૂતર વેચનારને તથા નાણાવટીઓને બેઠેલા તેણે દીઠા. ત્યારે તેણે ઝીણી દોરીઓથી કોયડા બનાવીને તે સર્વને ઘેટા તથા ઘોધા સુધા મંદિરમાંથી કાઢી મૂક્યા. નાણાવટીઓના નાણાં વેરી નાખ્યા અને બાજટો ઊંધા વાળ્યા અને કબૂતર વેચનારને પણ તેણે કહ્યું કે એ બધું અહીંથી લઈ જાઓ, મારા બાપના ઘરને વેપારનું ઘર ન કરો. તેના શિષ્યોએ યાદ આવ્યું કે એમ લખેલું છે કે તારા ઘરની આસ્થા મને ખાઈ નાખે છે. એ માટે યહૂદીઓએ તેને પૂછ્યું કે તું એ કામ કરે છે તો અમને શી નિશાની દેખાડે છે. ઈસુએ તેઓને ઉત્તર દીધો કે આ મંદિરને પાડી નાખો તો હું એને 3 દાડામાં ઊભું કરીશ. ત્યારે યહૂદીઓએ કહ્યું કે આ મંદિરને બાંધતા 46 વર્ષ લાગ્યા છે અને શું તું એને 3 દાડામાં ઊભું કરશે? પણ તે તો પોતાના શરીરરૂપી મંદિર વિશે બોલતો હતો. એ માટે જ્યારે તેને મરી ગયેલામાંથી ઉઠાવવામાં આવ્યો ત્યારે તેના શિષ્યોને યાદ આવ્યું કે તેણે તેઓને એ કહ્યું હતું અને તેઓએ લેખ પર તથા ઈસુના બોલેલા વચન પર વિશ્વાસ કર્યો. હવે પાસ્કા પર્વને વખતે યરૂસાલેમમાં હતો ત્યારે જે ચમત્કાર તે કરતો હતો તે જોઈને ઘણાએ તેના નામ પર વિશ્વાસ કર્યો, પણ ઈસુએ તેઓનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતો હતો અને માણસો વિશે કોઈ સાહિત્ય આપે એવી તેને અગત્ય ન હતી, કેમ કે માણસમાં શું છે તે પોતે જાણતો હતો. પ્રભુ તેના વચન પર આશીર્વાદ આપે. સંભળાય છે? હેલો.
હા સંભળાય છે, વાંચો.
ઓકે.
નિકોદેમસ નામે ફરિસીઓમાં એક જણ હતો, યહૂદીઓનો અધિકારી હતો. એણે રાત્રિ ઈસુની પાસે આવીને તેને કહ્યું કે રાબી, અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશ છે, કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કાર તું કરે છે તે કરી શકે નહીં. ઈશ્વરે તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. નિકોદેમસ તેને કહે છે કે માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજી વાર પોતાની માનવ ધર્મ પેસીને જન્મ લઈ શકે છે? ઈશ્વરે ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મી ન હોય તો તે દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. જે દેહથી જન્મેલું છે તે દેહ છે અને જે આત્માથી જન્મેલું તે આત્મા છે. મેં તને કહ્યું કે તમારે નવો જન્મ પામવો જોઈએ, એ છે આશ્ચર્ય પામતા ના. વા જ્યાં વા ચાહે ત્યાં વાય છે અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ તું નથી જાણતો. જ્યારે જે આત્માથી જન્મ્યો છે તે તેના જેવું જ છે. નિકોદેમસે તેને ઉત્તર આપ્યો કે એ વાત કેમ બની શકે? ઈશ્વરે તેને કહ્યું કે તું ઈસરાયલનો ઉપદેશક થઈને શું એ વાત નથી જાણતો? હું તને ખચિત ખચિત કહું છું કે અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ અને જે દીઠું છે તેની સાહિદી પૂરીએ છીએ, પણ તમે અમારી સાહિદી માનતા નથી. જો મેં તમને પૃથ્વીની વાતો કહી છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો? આકાશમાંથી ઉતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચડ્યું. જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો તેમ માણસના દીકરાને ઊંચો કરવાની જરૂર છે. એ માટે કે જો કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંત જીવન પામે, કેમ કે દેવે જગત એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાદ જન્મ દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે, કેમ કે જગતનો ન્યાય કરવા સારું નહીં, પણ તેનાથી જગતનું તારણ થાય એ માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે. એના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો એ અપરાધી ઠરી ચૂક્યો છે. કેમ કે દેવના એકાદ દીકરા પર દીકરા નામ પર તેને વિશ્વાસ કર્યો નથી. અપરાધી થવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસો અજવાળા કરતા અંધારું ચાલ, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. કારણ કે જે કોઈ ભૂંડું કરે છે એ અજવાળાનો દિવસ કરે છે અને પોતાના કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતા નથી, પણ જે સત્ય કરે છે તે પોતાના કામ દેવથી કરાય છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે. એ પછી ઈસુ પોતાના શિષ્ય સુધા યહૂદિયા દેશમાં આવ્યા, ત્યાં તેઓની સાથે રહીને તે લોકોને બાપ્તિસ્મા આપતો હતો. યોહાન પણ શાલિમની પાસેના એનાનોનમાં બાપ્તિસ્મા કરતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું અને લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા. કેમ કે હજી સુધી યોહાન કેદખાનામાં નખાયો ન હતો, તે પ્રસંગે યોહાનના શિષ્યો કોઈ એક યહૂદી સાથે શુદ્ધિકરણ વિશે વાદ વિવાદ થયો. તેઓ યોહાનિક પાસે આવીને તેને કહ્યું કે રાબી, જે તારી સાથે જેના વિશે તેને સાહેબી પૂરી છે તે તો બાપ્તિસ્મા કરે છે અને સગળા તેની પાસે આવે છે. યોહાન ઉત્તર દીધો કે જો કોઈ માણસ આકાશથી આપોઆપમાં આવ્યું ન હોય તો તે કંઈ કરી શકતો નથી. તમે પણ પોતે મારા સાક્ષી છો કે મેં કહ્યું કે હું ખ્રિસ્ત નથી પણ તેની આગળ મોકલાયેલો છું. જેને કન્યા છે તે જ વરરાજા છે, પણ વરરાજાનો મિત્ર જે ઊભો રહીને તેનું સાંભળે છે તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે. એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે. એ વધતો જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે. જે ઉપરથી આવે છે તે સર્વનો ઉપર છે, જે ઉપર જે પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે અને પૃથ્વીનું બોલે છે. જે આકાશથી આવે છે તે સર્વની ઉપર છે, તેણે જે દીઠ્યું અને સાંભળ્યું છે તેની શાયરી તે પૂરે છે, પણ તેની શાયરી કોઈ માનતું નથી. જેણે તેને શાયરી માની છે તેને દેવ ખરો છે એ વાત પણ મોર કરી છે. કેમ કે જેને દેવ મોકલ્યો છે તે દેવ વચન બોલે છે. કેમ કે દેવ માપથી આપતો નથી, આત્મા આપતો નથી. બાપ દીકરા પર પ્રીતિ કરે છે અને તેણે સગળું તેના હાથમાં સોંપ્યું છે. દીકરા પર જે વિશ્વાસ કરે છે તેનો અનંત જીવન છે, પણ દીકરાનું જે નથી માનતો તે જીવન નથી દેખશે, પણ તેના પર દેવનો કોપ રહે છે.
શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા એ પ્રભુએ જાણ્યું ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાળીમાં ગયો. સમૃદ્ધમાં જઈને તેને જવું પડ્યું. માટે જે ખેતર યાકુબે પોતાના દીકરા યુસફને આપ્યું હતું તેની પાસે સમૃદ્ધના સુખાન નામે એક શહેર આગળ તે આવે છે. ત્યાં યાકુબનો કૂવો હતો, માટે ઈસુ ચાલવાથી થાકેલો હોવાથી કૂવા પર એવો ને એવો જ બેઠો. તે વેળે આશરે બપોર થયા હતા. એક સમૃદ્ધ સ્ત્રી પાણી ભરવાને આવી. ઈસુ તેને કહે છે કે મને પાણી પા. તેના શિષ્યો ખાવાનું વેતરતું લેવાને શહેરમાં ગયા હતા. ત્યારે તે સમૃદ્ધ સ્ત્રી તેને કહે છે કે હું સમૃદ્ધ સ્ત્રી છતાં તું યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માંગે છે? કેમ કે સમૃદ્ધિઓ જોડે યહૂદીઓને કંઈ પણ વ્યવહાર રાખતા નથી. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે દેવના દાનને તથા જે તને કહે છે તે મને પાણી પા. એ કોણ છે એ જો તું જાણતી હોત તો તું તેની પાસે માગત અને તે તને જીવતું પાણી આપત. સ્ત્રી તેને કહે છે કે પ્રભુ, તારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી, જે કૂવો ઊંડો છે તો તે જીવતું પાણી તારી પાસે ક્યાંથી હોય? અમારા પૂર્વજ યાકુબે અમને આ કૂવો આપ્યો અને પોતે તેના છોકરાએ તથા ઢોરોએ એમાંનું પીધું. તેના કરતા શું તું મોટો છે? ઈસુએ તેને ઉત્તર દીધો કે જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે, પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં. પણ જે પાણી હું તેને આપીશ તે તેના પાણીનો ઝરો થશે, તે અનંત જીવન સુધી ઝર્યા કરશે. સ્ત્રી તેને કહે છે કે પ્રભુ, તે પાણી મને આપ કે મને તરસ ન લાગે અને પાણી ભરવા માટે આશેષ દૂર આવવું ન પડે. ઈસુ તેને કહે છે કે જા, તારા વરને અહીં ચડી લાવ. સ્ત્રીએ તેને ઉત્તર દીધો કે મારે વર નથી. ઈસુ તેને કહે છે કે તે ઠીક કહ્યું છે કે મારે વર નથી, કેમ કે તને 5 વર હતા અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો વર નથી. એ તેણે ખરું કહ્યું. સ્ત્રી તેને કહેશે કે પ્રભુ તું પ્રબોધક છે એમ મને માલુમ પડે છે. અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા, પણ તમે કહો છો કે જે જગાએ ભજન કરવું જોઈએ તે યરૂસલેમમાં છે. ઈસુ તેને કહેશે કે ભાઈ, મારું માન એવી વેળા આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂસલેમમાં પણ આપનું ભજન નહીં કરશો. જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો, અને જેને અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ, કેમ કે કારણ યહૂદીઓમાંથી છે. પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે, કેમ કે એવા ભજનારાઓ ભજનારાઓને બાપ ઈચ્છે છે. દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. સ્ત્રી તેને કહે છે કે મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે, એ હું જાણું છું. તે આવશે ત્યારે તે આપણને બધું કહી જ બતાવશે. ઈસુ તેને કહે છે કે તારી સાથે જે બોલે છે તે હું તે છું. એટલામાં તેના શિષ્યો આવ્યા અને સ્ત્રીની પાસે તે વાત કરતો હતો માટે તેઓ આશ્ચર્ય પામ્યા. તો પણ તું શું ચાહે છે, અથવા તેની જોડે તુષા વાસ્તે વાત કરે છે એમ કોઈએ પૂછ્યું નહીં. ત્યારે તે સ્ત્રી પોતાની ગાદર મૂકીને શહેરમાં ગઈ અને લોકોને કહેશે કે આવો જેટલું મેં કર્યું તે બધું જેણે મને કહી દે કાઢ્યું, તે માણસને જુઓ તે જે ખ્રિસ્ત છે કે શું. તેઓ શહેરમાંથી નીકળીને તેની પાસે આવવા લાગ્યા. એટલામાં શિષ્યોએ તેને વિનંતી કરી કે રાબી છે રાબી જમ, પણ તેણે તેઓને કહ્યું કે મારી પાસે ખાવાનું અન્ન છે કે જે વિશે તમને ખબર નથી. માટે શિષ્યોએ મહોમાએ કહ્યું કે એને સારું કોઈ કંઈ ખાવાનું લાવ્યો હશે. ઈસુ તેઓને કહે છે કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ મારું અન્ન છે. તમે શું નથી કહેતા કે 4 મહિના પછી ફસલ આવશે. જો હું તમને કહું છું કે તમારી આંખો ઊંચી કરીને ખેતરો જુઓ કે તેઓ કાપણીને સારું પાકી ચૂક્યા છે. જે કાપે છે તે મુસારો પામે છે અને અનંત જીવનદાયક ફળને સંગ્રહ કરે છે, જેથી વાવનાર તથા કાપનાર બંને સાથે હર્ષ પામે. કેમ કે આમાં એ કહેવત ખરી પડે છે કે એક વાવે છે અને બીજો કાપે છે. જેને માટે તમે મહેનત કરી નથી તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે અને તેઓને મહેનતમાં તમે પેઠા છો. જે સ્ત્રીએ સાહેરી આપી કે જેટલું મેં કર્યું તે બધું તેણે મને કહી દેખાડ્યું, તેની વાતથી તે શહેરમાં ઘણા સમૃદ્ધિઓએ તેના પર વિશ્વાસ કર્યો. માટે સમૃદ્ધિઓએ તેની પાસે આવીને તેને વિનંતી કરી કે તું અમારી સાથે રહે, અને 2 દહાડા સુધી તે ત્યાં રહ્યો. તેની વાતથી બીજા ઘણાએ વિશ્વાસ કર્યો. તેઓએ તે સ્ત્રીને કહ્યું કે હવે અમે એકલા તારા કહેવાથી વિશ્વાસ નથી કરતા, કેમ કે અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે જે જગતનો ત્રાતા તે નિશ્ચય એ જ છે. એ બે દહાડા પછી તે ત્યાંથી નીકળીને ગાલિલમાં ગયો, કેમ કે ઈશ્વરે પોતે સાહેરી આપી કે પ્રબોધકને પોતાના દેશમાં કંઈ માન નથી. હવે તે ગાલિલમાં આવ્યો ત્યારે ગાલિલીઓએ તેનો અંગીકાર કર્યો, કેમ કે જે કામ તેણે યરૂસલેમમાં પર્વની વેળાએ કર્યા હતા તે સગળા તેઓએ દીધા હતા, કેમ કે તેઓ પણ પર્વમાં ગયા હતા. ગાલિલનું કરના જ્યાં તેણે પાણીનો દ્રાક્ષરસ બનાવ્યો હતો ત્યાં તે ફરી આવ્યો. ત્યાં એક અમીર હતો, તેનો દીકરો કપૂરના નહુમાં માંડો હતો. તેણે સાંભળ્યું કે ઈસુ યહૂદિયામાંથી ગાલિલમાં આવ્યો છે, ત્યારે તેણે તેની પાસે આવીને તેને વિનંતી કરી કે આવીને મારા દીકરાને સાજો કર, કેમ કે તે મરવાની અણી પર હતો. ત્યારે ઈસુએ તેને કહ્યું કે ચિહ્નો તથા ચમત્કારો દીખા વગર તમે વિશ્વાસ કરતા નથી. અમે તેને કહે છે કે પ્રભુ મારા દીકરાના મરવા અગાઉ આવ. ઈસુ તેને કહે છે કે ચાલ્યો જાય, તારો દીકરો જીવતો રહ્યો છે. જે વાત ઈસુએ તેને કહી તે પર વિશ્વાસ કરીને તે માણસ ચાલ્યો ગયો. તે ચાલ્યો જતો હતો એટલામાં તેના ચાકર તેને સામા મળ્યા. તેઓ તેને કહ્યું કે તારો દીકરો જીવતો રહ્યો છે. તેણે તેઓને પૂછ્યું કે કઈ ઘડીએ તે સાજો થવા લાગ્યો. ત્યારે તેઓએ તેને કહ્યું કે કાલે બપોર પછી 1 વાગે તેનો તાવ જતો રહ્યો. એથી બાપે જાણ્યું કે જે ઘડીએ ઈસુએ મને કહ્યું હતું કે તારો દીકરો જીવતો રહ્યો છે તે જ ઘડીએ એ થયું, અને તેણે પોતે તથા તેના ઘરના સઘળાએ વિશ્વાસ કર્યો. ઈસુએ ફરી યહૂદાની ગલીમાં આવીને આ બીજો ચમત્કાર કર્યો. પ્રભુ પોતાના વચન પર આશીર્વાદ આપો.
યોહાનની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય. એ બિનાઓ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું. તે વખતે ઈસુ યરૂસાલેમ ગયો. હવે યરૂસાલેમમાં મેટા ભાગની પાસે એક કુંડ છે, તે હેબ્રી ભાષામાં બેથેસ્ડા કહેવાય છે. તેને લગતી 5 પ્રસાર છે. તેમાં રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગોવાળા ઘણા માણસો પડી રહેતા હતા. તેઓ પાણી હલવાની વાટ જોતા હતા, કેમ કે કોઈ કોઈ વેળા એક દૂત તે કુંડમાં ઉતરીને પાણીને હલાવતો હતો. ત્યારે પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલો તેમાં ઉતરતો ત્યારે જે કઈ રોગ લાગેલો હોય તે નિરોગી થતો. ત્યાં એક જણો હતો, તે 38 વર્ષથી માંદો હતો. તેને પડેલો જોઈને તથા ઘણા કાળથી તે એવો જ છે એ જાણીને ઈસુ તેને પૂછે છે કે શું તું સાજો થવા ચાહે છે. તે માદાએ તેને ઉત્તર આપ્યો કે પ્રભુ, જે વેળા પાણી હાલે છે તે વેળા મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી, પણ હું ઉતરવા જાઉં છું એટલામાં બીજો મારી આગળ ઉતરી પડે છે. ઈસુ તેને કહે છે કે ઉઠ, તારું બિચારું ઉંચકીને ચાલ. તરત તે માણસ સાજો થઈને પોતાનું બિચારું ઉંચકીને ચાલતો થયો. હવે તે દાડે વિશ્રામવાર હતો, તે માટે જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીઓએ કહ્યું કે આજે વિશ્રામવાર છે, તેથી તારું બિચારું ઉંચકવું ઉચિત નથી. પણ તેણે તેઓને એવો ઉત્તર આપ્યો કે જેણે મને સાજો કર્યો છે તેણે મને કહ્યું કે તારું બિચારું ઉંચકીને ચાલ. તેઓએ તેને પૂછ્યું કે તને જેને એમ કહ્યું કે બિચારું ઉંચકીને ચાલ તે માણસ કોણ છે? પણ તે કોણ છે એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો, કેમ કે તે ઠેકાણે ભીડ હતી. માટે ઈસુ ત્યાંથી ખસી ગયો હતો. પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું કે જો તું સાજો થયો છે, હવેથી પાપ ન કર, રખીને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. એ માણસે જેને યહૂદીઓને કહ્યું કે જેણે મને સાજો કર્યો તે ઈસુ છે, એ કામો ઈસુએ વિશ્રામવારે કર્યા હતા, માટે યહૂદીઓ તેની પૂછે લાગ્યા. પણ ઈસુએ તેઓને ઉત્તર દીધો કે મારો બાપ અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કામ કરું છું. તે માટે તેને મારી નાખવાની યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો, કેમ કે તેને વિશ્રામવાર ભંગ કર્યો. એટલું જ નહીં, પણ દેવને પોતાનો બાપ કહીને પોતાને દેવ સમાન કર્યો. ત્યારે ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે હું તમને ખચિત ખચિત કહું છું કે દીકરો બાપને જે કંઈ કરતો જુએ છે તે સિવાય પોતે કંઈ કરી શકતો નથી કરી શકતો, કેમ કે તે જે કરે છે તે દીકરો પણ કરે છે. કેમ કે બાપ દીકરા પર પ્રેમ કરે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તેને દેખાડે છે, અને તેને એ કરતા મોટા કામ દેખાડશે. એ માટે કે તમે આશ્ચર્ય પામો, કેમ કે જેમ બાપ મોયાને ઉઠાડીને તમને સજીવન કરે છે, તેમાં દીકરો પણ ચાહે તેઓને સજીવન કરે છે. કેમ કે બાપ કોઈનો ન્યાય ચૂકવતો નથી, પણ ન્યાય ચૂકવવાનું સઘળું કામ તેણે દીકરાને સોંપ્યું છે, કે જેમ બધા બાપને માન આપે છે તેમ દીકરાને પણ માન આપે. દીકરાને જે માન નથી આપતો એ તેના મોકલનાર બાપને પણ માન નથી આપતો. હું તમને ખચિત ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, તે અપરાધી નહીં થશે, પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. હું તમને ખચિત ખચિત કહું છું કે એવી વેળા આવે છે અને હમણાં આવી ચૂકી છે કે જ્યારે મોયેલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે અને સાંભળનારા જીવતા થશે. કેમ કે જેમ બાપને પોતામાં જીવન છે તેમ દીકરાને પણ પોતામાં જીવન રાખવાનું તેણે આપ્યું. ન્યાય ચૂકવાનો અધિકાર પણ તેણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે. તેથી તમે આશ્ચર્ય ન પામો, કેમ કે એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ તેની વાણી સાંભળશે, અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવાનું, અને જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓ દંડનું ઉત્થાન પામવા સારું નીકળી આવશે. હું મારી મહેનત કંઈ કરી શકતો નથી, જે પ્રમાણે હું સાંભળું છું તે પ્રમાણે ન્યાય ઠરાવું છું, અને મારો ન્યાય અદલ છે, કેમ કે હું મારી પોતાની ઈચ્છા નહીં પણ જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવા ચાહું છું. જો હું પોતા વિશે સાહિત્ય આપું તો મારી સાહિત્ય ખરી નથી, મારા વિશે જે સાહિત્ય આપે છે તે બીજો છે, અને જે સાહિત્ય મારા વિશે તે આપે છે તે ખરી છે એ હું જાણું છું. તમે યોહાન પાસે માણસ મોકલ્યા, તમને તેણે સત્ય વિશે સાહિત્ય આપી છે, તો પણ જે સાહિત્ય હું સ્વીકારું છું તે માણસો તરફથી નથી, પણ તમે તારણ પામો. માટે હું એ વાતો કહું છું કે સળગતો તથા પ્રકાશતો દીવો હતો, અંધારામાં ઘણી ભર આનંદ કરવાને તમે પ્રકાશ તો દીવો હતો, તેના અજવાળામાં ઘણી ભર આનંદ કરવાને તમે રાજી હતા, પણ યોહાનની શાહેદી કરતા મારી પાસે મોટી શાહેદી છે. કેમ કે જે કામો બાપે મને પૂરા કરવાના આપ્યા છે, એટલે જે કામો હું કરું છું તે જ મારા વિશે શાહેદી આપે છે કે બાપે મને મોકલ્યો છે. વળી બાપે મને મોકલ્યો છે તેને પણ મારા વિશે શાહેદી આપી છે. તમે કદી તેની વાણી નથી સાંભળી અને તેનું રૂપ પણ દીધું નથી. તેની વાત તમારામાં રહેલી નથી, કેમ કે જેણે તેને મોકલ્યો તેના પર તમે વિશ્વાસ નથી કરતા. તમે શાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંત જીવન છે એમ તમે ધારો છો, અને મારે વિશે શાહેદી આપના જે છે. જીવન પામવા સારું તમે મારી પાસે આવવા ચાહતા નથી. હું માણસો તરફથી મહિમા લેતો નથી, પણ હું જાણું છું કે દેવ ઉપરની પ્રીતિ તમારામાં નથી. હું મારા બાપને નામે આવ્યો છું, પણ તમે મારો અંગીકાર કરતા નથી. જો કોઈ બીજો પોતાના નામે આવશે તો તેનો તમે અંગીકાર કરશો. તમે એકબીજાથી માન પામો છો, પણ જે માન એકલા દેવતી છે તે તમે શોધતા નથી, તો તમે વિશ્વાસ કેવી રીતે કરી શકો? હું બાપની આગળ તમારા પર દોષ મૂકી તેમ ન ધારો. તમારા પર દોષ મૂકનાર એક એટલે મૂસા છે, તેના પર તમે ભરોસો રાખો છો. કેમ કે જો તમે મૂસા પર વિશ્વાસ કર્યો હોત તો તમે મારા પર પણ વિશ્વાસ કરો, કેમ કે તેને મારા વિશે લખેલું છે. પણ જો તમે તેના લેખો પર વિશ્વાસ નથી કરતા તો મારી વાતો પર તમે કેમ વિશ્વાસ કરશો? ઈશ્વર પિતા તેમને વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.
આમેન.